તારીખ 9/12/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 496 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 570.
એને સંતોષ પામવો એ બીજી વાત છે અને પરિણમન થવું એ બીજી વાત છે. તો એને એ સિદ્ધાંત અંગીકાર કરવો જોઈએ કે મારે વ્યવહારની અંદર ન્યાય નીતિ છે એ સાંગોપાંગ ચાળવવા છે. ક્યાંય પણ કોઈને અન્યાય થાય એવો મારો વ્યવહાર બિલકુલ ન હોવો જોઈએ. જો એમ ન હોય તો અભિપ્રાયમાં એવો પ્રકાર રહી જાય છે કે વ્યવહારમાં તો આમ કર્યા વગર ચાલે જ નહીં, આટલું તો ખોટું કરવું જોઈએ, એ વગર આપણું કામ ચાલે નહીં, એવો એક અભિપ્રાય હોય છે. અને એ અભિપ્રાયનો દોષ છે એ મોટો દોષ છે. જે કાંઈ અનીતિ કરે છે કે અન્યાય કરે છે એના કરતાં દોષ તો અભિપ્રાયનો મોટો છે. એટલે મૂળમાં જેને આત્માને પરિપૂર્ણ શુદ્ધ કરવો છે એણે સંપૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય, પૂર્ણ શુદ્ધિનો અભિપ્રાય બાંધવો જોઈએ, દ્રઢ હોવો જોઈએ અને એ અભિપ્રાયપૂર્વક એનો વ્યવહાર ચાલે. પછી એવું નથી કે એ અભિપ્રાય ફેર્યા પછી ભૂલ ન થાય કે દોષ ન થાય એવું નથી, પણ દોષ થાય તો એ દોષ મટાડવાનો અથવા એ દોષ નિષેધ કરવાનો, દોષનો ખેદનો પ્રકાર સહેજે સહેજે આત્મામાં વર્તે અને પરિણામે એ દોષ નિર્મૂળ થાય એમ બને છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે. નીતિની વ્યાખ્યા કરી છે. એ નીતિ કોને કહેવી? કે દ્રવ્યાદિ એટલે પૈસા કમાવામાં. આદિ શબ્દમાં શું છે? કે માલની પણ દીતી દીતી કરવામાં, માલમાં જોખમાં ક્વોલિટીમાં શું એ વગેરેમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું એટલે પૂરેપૂરું ન્યાય સંપન્ન રહેવું એવી નીતિ હોવી જોઈએ. નીતિ છે એ સળંગ રહે છે, વ્યવહાર તો પ્રસંગે ઉત્પન્ન થાય છે પણ નીતિ છે એ કાયમ રહે છે. એ નીતિ મૂકતા એટલે છોડતા પ્રાણ જાય એવી દશા આવે એ નીતિ જાળવવી કંઈ સહેલી નથી. એમાં તો જીવને નુકસાન સહન કરવું પડે છે અથવા લાભ જતો કરવો પડે છે. પરિસ્થિતિ આવે કે પ્રાણ જાય એવી દશા આવે ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે. એટલી દ્રઢતા હોવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં મારે આ નીતિ છોડવી નથી. પછી જો પરિસ્થિતિ બગડે અને એ જીવે એ નીતિને દ્રઢપણે આત્મામાં સ્થાપી હોય તો એ વખતે એનો ત્યાગ વિરાગ વિશેષ વધી જાય છે. અને જો એ નીતિમાં પહેલેથી જ ઢીલાપણું હોય કે અભિપ્રાયમાં ઠેકાણું ન હોય અને ખેંચી તાણીને કરતો હોય તો પરિસ્થિતિ બગડે ત્યારે પરિણામ બગડી જાય છે. અહીંયા શું કહેવું છે કૃપાલદેવને? કે જો અખંડ નીતિનું મૂળ આત્મામાં સ્થાપ્યું હોય તો અને એની બરાબર પાકી યથાર્થ દ્રઢતા આવી હોય તો કદાચ એની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ બગડે તો એના પરિણામ નહીં બગડે, ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે એટલે એના પરિણામ નહીં બગડે. ઉલટાનું એને એમ થશે કે આ મારો પરીક્ષાનો કાળ આવ્યો અને આ સ્થિતિ થવી એ મારો ગૌરવ છે. દારિદ્રતા એ કોઈ લાંછન નથી. અને આપણા પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયા લાલબહાદુર શાસ્ત્રી. અચિંતનનું અવસાન થયું ત્યાર પછી લોકોને ખબર પડી કે એની પાસે કોઈ સંપત્તિ જ નહોતી. પ્રાઇમ મિનિસ્ટર એટલે હિન્દુસ્તાનનો બાદશાહ કહેવાય. ઈશારો કરે ત્યાં કરોડો રૂપિયા એને તો આવી જાય. મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટો એની નીચે પૈસા બી કરતા હોય છે. એ માણસ પાસે કઈ સંપત્તિ નીકળી નહીં, બહુ જ મામૂલી. એનો એનું ગૌરવ હતું એ કે કોઈ એના માટે કઈ ખરાબ દેખાય એવી વાત નથી, કે હીણું દેખાય એવી વાત નથી, કે એની આબરૂ ઇજ્જત ઓછી થાય એવી વાત નથી. ખરેખર તો એ જ એની આબરૂ ઇજ્જત હતી, એની મોટાઈ હતી, એનું ભૂષણ હતું. ખરેખર તો શોભા હતી, અશોભા નહોતી કઈ. અને તે જીવને સત્પુરુષના વચનનું તથા આજ્ઞા ધર્મનું અદભુત સામર્થ્ય, મહાત્મ અને રહસ્ય સમજાય છે. લાભ કેટલો છે જુઓ. ભલે કદાચ દરિદ્રતા આવી જાય પણ એને લાભ કેટલો છે કે એ જીવના જ્ઞાનમાં એટલી નિર્મળતા આવે કે એને સત્પુરુષના વચનમાં સામર્થ્ય શું છે, અદ્ભુત સામર્થ્ય શું છે, એમની આજ્ઞા પાળતા એ આજ્ઞાનું અદ્ભુત સામર્થ્ય શું છે, એટલી તાકાત આવે છે, શક્તિ આવે છે, એમના વચનનું મહાત્મ્ય શું છે અને એમના વચનનું પારમાર્થિક રહસ્ય શું છે. રહસ્ય એટલે પારમાર્થિક લાભ કેવી રીતે છે, કેવા પ્રકારે છે, એ વાત સમજાય છે. જો આટલી દ્રઢતા હોય તો એનો અર્થ શું થયો. હવે આપણે સિદ્ધાંતિક રીતે વિચારીએ કે જો કોઈ મોક્ષુ જીવ પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય બાંધે છે, એનો અભિપ્રાય પલટાઈ જાય છે કે મારે પરિપૂર્ણ શુદ્ધિ જોઈએ, જરા પણ અશુદ્ધિ ન જોઈએ, તો એવા એવા મોક્ષુ જીવને સત્પુરુષનું આજ્ઞા ધર્મનું અદ્ભુત સામર્થ્ય સમજાય છે કે સત્પુરુષની આજ્ઞા પાળતા મારા આત્મામાં કેટલી શક્તિ આવે છે, એને સમજાય છે. સત્પુરુષના વચનનું મહાત્મા એને સમજાય છે કે એની શું એની કિંમત છે, એનું મૂલ્યાંકન થાય છે. અને એ સત્પુરુષના વચનથી મારા આત્માને કેટલો લાભ થાય છે, રહસ્યભૂત રીતે, એટલે બીજાને ખબર ન પડે, પોતાને ખબર પડે, એનું નામ રહસ્ય છે. રહસ્ય એટલે શું, સિક્રેટને રહસ્ય કહે છે. સિક્રેટનો અર્થ શું છે કે પોતાને લાભ થાય છે, ખ્યાલ આવે છે, બીજાને એ વાત સમજાય નહીં કદાચ, અથવા સર્વસામાન્યને બધાને ન સમજાય, પણ પોતાને સમજાય, પોતાને લાભ થાય, પોતાને સમજાય કે કેટલી નિર્મળતા આવી, કેટલો દર્શનમુખ કપાઈ ગયો. અને પોતાનું આત્મકલ્યાણ નિશ્ચિત છે એવો આત્મવિશ્વાસ પણ આવી જાય, એવી મોક્ષતા પ્રગટે ત્યારે પોતાનું આત્મકલ્યાણ નિશ્ચિત છે એવું નિસંદેહપણું, નિશંકપણું આવી જાય, ત્યારે એ જીવને કેટલી હિંમત હોય અને કેટલી હોંફરી એ વાતની. અને સર્વવૃત્તિઓ નિજપણે વર્તમાનનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. જુઓ, વાત એ રીતે ઉપાડી છે, વ્યવહાર ધર્મ અને ન્યાય વ્યવહાર ધર્મ ન્યાય સંપન્ન અને નીતિ, પણ વાતને ક્યાં લઈ ગયા છે કે જેનો અભિપ્રાય રીતે શુદ્ધિનો છે એની સર્વવૃત્તિઓ નિજપણે વર્તમાનનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. એને વૃત્તિઓ એટલે પોતાના પરિણામો, પોતાના જે પરિણામો છે આત્માના પરિણામો આત્માપણે વર્તે એવો જે ઉપાય, માર્ગ એટલે એવો જે ઉપાય, એ ઉપાય એને સિદ્ધ થાય છે, સ્પષ્ટપણે પ્રાપ્ત થાય છે. આટલો મોટો લાભ છે એને. હવે કદાચ 12મા કમાણી ઘટી કે દરિદ્રતા આવી, પણ કેટલી બધી કમાણી થઈ અંદરમાં, આત્માની કમાણી કેટલી બધી થઈ ગઈ, એમ કહેવું છે. આટલી મોટી કમાણી થાય એટલે તુલનાત્મક રીતે એ જોવે છે. મને લાભ છે એમાં વધારે. પૈસા ન હોય ને દરિદ્રતા હોય એમાં મને લાભ, કે મને મારા આત્મામાં જે લાભ થાય એ લાભ, અને પ્રયોજનની દ્રષ્ટિએ આત્માનો લાભ એટલે શાંતિ. મારા આત્માને સુખ શાંતિ થાય એ લાભ ગણવો મારે, કે બહારમાં ભૌગોલિક વૈભવ હોય એ લાભ ગણવો? દુનિયા આખી એમ ગણે છે કે ભૌગોલિક વૈભવ થાય એને લાભ ગણવો, અને નહીતર નુકસાન ગણવું. અને એ ભૌગોલિક વૈભવ ગમે તેટલો હોય તો કેટલી સંપત્તિથી આત્માને કેટલી શાંતિ ખરીદી શકાય કે મેળવી શકાય? સામાન્ય રીતે સંપત્તિ તો ખરીદી કરવામાં કામ આવે છે. એ કોઈ પણ ચીજ ખરીદવી હોય તો પૈસા જોઈએ. આત્મશાંતિ મેળવવા માટે સંપત્તિ કામમાં નથી આવતી, અથવા એ સંપત્તિ વડે એ ચીજ ખરીદી શકાતી નથી. ઉલટાનું પરિસ્થિતિ એ છે કે એ મેળવવા જતા જે પરિણામો બગડે છે, જીવ જેટલા પાપ કરે છે, એને લઈને જે અશાંતિ ઊભી થાય છે, એ ખરેખર એને પૈસા લઈને પોતાની શાંતિ વેચી મારી છે. શું કર્યું છે? પોતાની શાંતિ વેચી મારી છે. સંયોગો મેળવવા, ન હોય તે પ્રાપ્ત કરવા, પ્રાપ્ત થયેલામાં વૃદ્ધિ કરવી, અથવા પ્રાપ્ત થયા હોય એને જાળવવા, સાચવવા, સંભાળવા, રક્ષા કરવી વગેરે, એમાં શાંતિ કેટલી ખોવી પડે છે એ હિસાબ કિતાબ જ્યાં સુધી પોતાને ન સમજાય, ત્યાં સુધી આત્મશાંતિનું આકર્ષણ ન થાય. અને પેલું આકર્ષણ ટળે નહીં. સાંસારિક પદાર્થોનું આકર્ષણ અને મૂલ્યાંકન જે થયું છે એ મૂલ્યાંકન જાય નહીં, ને આત્મશાંતિનું મૂલ્યાંકન આવે નહીં. એ ચર્ચા થઈ હતી, મૂલ્યાંકનનો સવાલ છે. જો આત્મશાંતિનું મૂલ્યાંકન કરતા આવડે તો કોઈ પણ ભોગે માણસ આત્મશાંતિ મેળવવા તૈયાર થાય છે, અને એ મૂલ્યાંકન કરતા ન આવડે તો આ બધું જાળવીને થાય એટલું કરવું, એ પ્રકારનો અભિપ્રાય જાણે જાણે, જાણે કે અજાણે રહી જાય છે, અને પરિણામે નિષ્ફળતા સિવાય બીજું કાંઈ હોતું નથી, એ થતું નથી. આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ, દર્શન મોહના એ મુખ્ય સંતાનો છે. દર્શન મોહના મુખ્ય સંતાનો ક્યાં? કે પર પદાર્થને આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ એ એના પાટવી કુંવર છે, એમાંથી એનો જન્મ થયો છે. દર્શન મોહમાંથી એનો જન્મ થયો છે. એની બળવાન સંતતિ છે, અજ્ઞાનની અને દર્શન મોહની બળવાન સંતતિ છે. બહુ સરસ વિષય લીધો છે. શું દેશ કાળ સંઘ આદિનો વિપરીત યોગ? દેશ કાળ સંઘ આદિનો વિપરીત યોગ ઘણું કરીને તમને વર્તે છે. કોને? દાસ્યભાઈને લખે છે કે વર્તમાન જે દેશકાળ છે અને જે પ્રકારનો તમને સંઘ છે, કારણ કે ન્યાયાધીશ હતા ને, એ ઘણું કરીને તમને વિપરીત વર્તે છે, એ મારા ખ્યાલમાં છે. માટે વારંવાર પળે પળે તથા કાર્ય કાર્ય સાવચેતીથી નીતિ આદિ ધર્મમાં વર્તવું ઘટે છે. ન્યાયાધીશ હતા એને તો ઘણી જ લાલચ સીધી કે આડકતરી રીતે મેળવવાના પ્રસંગો ઉભા થાય, અને ન્યાય તોડવામાં પણ એને એટલું જ મધ્યસ્થ અને નિષ્ફળ રહેવું પડે. રાજનીતિજ્ઞ હોય, રાજદ્વારી માણસોના પણ દબાણો આવે, એ રીતે પણ દબાણો આવે, અને બીજા પણ પ્રલોભનો અને એક પ્રકારના એને સામે આવતા હોય છે, અને એની અંદર એને અડગ રહેવું પડે છે. તો ભાઈ ગમે તે પરિસ્થિતિ થાય, હું ન્યાય નીતિ છોડીશ નહીં. માટે વારંવાર પળે પળે તથા કાર્ય કાર્ય સાવચેતીથી એટલે દરકાર રાખીને, જાગૃતિ રાખીને નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે. એમની યોગ્યતાનો ખ્યાલ આવ્યો હોય અને એમને એ વાત કહેવી યોગ્ય લાગતી હોય તો કહે છે. તમારી પેઠે જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, કોઈ પણ જીવ હોય, એનો અર્થ એમ કે ધારશીભાઈ પોતે આત્મકલ્યાણની આકાંક્ષા વાળા હતા એ વાત ચોખ્ખી હતી, અને કોઈ પણ જીવ આત્મકલ્યાણની આકાંક્ષા રાખે છે અને પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, પાછું એને શું છે કે પ્રત્યક્ષ સત્પુરુષનો નિશ્ચય છે, યોગ થયો છે, જે તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે, એને મુખ્ય આધાર છે. સત્પુરુષનો નિશ્ચય થયો હોય, સત્પુરુષની યોગ્ય યોગ હોય તો આ નીતિ એને ઘણો મુખ્ય આધાર છે, એટલે બળવાન આધાર છે. પોતાનું આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવા માટે આ મુખ્ય આધાર છે. જે જીવ પ્રથમ ભૂમિકા એટલે પહેલેથી જ મૂળમાંથી જ પ્રથમ જ આત્મામાં સ્થાપવું જોઈએ, પહેલેથી પાયાની વાત છે. જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને પછી કલ્યાણની યાચના કરે, ઈચ્છા રાખે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે. એ સત્પુરુષ મંજૂર કરતા નથી, અને એ વાત મંજૂર કરતા નથી. એટલે સત્પુરુષ પાસે તો એ કલ્યાણની યાચના કરે, ઈચ્છા કરે, વાતો કરે, અને પેલા દોષ છે એ છુપાવે અને કહે નહીં. આમાં શું છે, મોટા ભાગના અમુક સૌની જે કંઈ ભૂલ થાય છે આ પ્રકારે થાય છે, આ તો એક દ્રષ્ટાંત છે. પણ જ્યાં સુધી આ વિષયના સિદ્ધાંતને લાગે વળગે છે ત્યાં સુધી કે પોતાના દૂષિત પરિણામ છે એ તો બતાવે નહીં, અને વાર્તામાં, વાતમાં, ઈચ્છામાં, વિનંતીમાં, યાચનામાં મારું કલ્યાણ થાય એ વાત આગળ કરે. શું કરે એમાં સત્પુરુષ, એ તો એને મૂળ વાત તો જે એની માઇનસ પોઈન્ટ છે એ તો બતાવતા નથી. એ તો કોઈ રીતે એને આત્મકલ્યાણ થવાની પરિસ્થિતિ બનતી નથી, એને ઉપદેશ નિષ્ફળ જાય છે, સંગ કરે છે એ સત્સંગ એને નિષ્ફળ જાય છે. વંચવું એટલે છેતરવું, મેં સત્પુરુષને છેતરે છે એમ કે છે, કેટલું મોટું પાપ થયું. જોકે સત્પુરુષ તો નિરાકાંક્ષી છે, એ તો નિષ્પ્રહ છે, એને કઈ આકાંક્ષા નથી, એટલે તેને છેતરાવાપણું કઈ છે નહીં, એને તો કઈ છેતરાવાપણું છે નહીં. સત્પુરુષ છે નિરાકાંક્ષી હોવાથી એને તો કઈ છેતરાવાનું, એનું કઈ જવાનું નથી. એને ન બતાવે ને ન કહે તો એનું તો સત્પુરુષનું કઈ જવાનું નથી. પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધ યોગ્ય થાય છે. બહુ ચોખ્ખું લખ્યું છે એકદમ, જે એમને કહેવું છે એ રોકડે રોકડું કહી દીધું છે. એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધને યોગ્ય થાય છે. આ વાત પર જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, એટલે શું છે કે સત્પુરુષને સત્પુરુષ તરીકે એનો વ્યવહાર કરે છે. માન સન્માન, એમના પ્રતિ વંદન નમસ્કાર, એમનો ઉપદેશ સાંભળવો, પોતે પણ એમ કહે કે આ સત્પુરુષ છે, બીજાને પણ એમ કહે કે આ સત્પુરુષ છે, હું માનું છું, તમે પણ માનો. શું એમ, એ એટલી વાત છે. એને તો ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે, ઓગે ઓગે માનતો હોય અને અભિપ્રાયનું ઠેકાણું ન હોય, ઓળખાણ હોય તો ઘણો ફરક પડે. કેમ કે ઓળખાણ છે એ પૂર્ણતાના લક્ષ્યપૂર્વક બહુભાગ થાય છે, એટલે એને માને છે એટલી વાત નથી રહેતી. પણ આ ઓગે ઓગે માને છે, ઓળખાણથી માનતો નથી. એવા જીવે પહેલા, પ્રથમ સૌથી પહેલા એને અખંડ નીતિનું મૂળ આત્મામાં સ્થાપવું જોઈએ. વ્યવહારમાં વર્તતા હોય તો નિવૃત્ત હોય, એની વાત જુદી થઈ ગઈ. સ્થાપી દીધું હોય છે. ખરેખર તો શું છે કે જે પૂર્ણતાનું લક્ષ બાંધે છે અને ખરી મુમુક્ષુતા પ્રગટ થાય છે, શરૂ થાય છે ત્યાંથી, પછી એક પ્રકાર એવો આવે છે કે મારે બીજું કઈ જોઈતું નથી, મારે મારો આત્મા જોઈએ, મારો આત્મકલ્યાણ જોઈએ, મારે બીજું કઈ જોઈતું નથી. તો જેને બીજું કઈ જોઈતું નથી એ શું કરવાની તે કરે? એને સંસારના પદાર્થો જોઈએ છે, એને નીતિ અનિતિની ભાનગઢમાં આવવું પડે, પણ મારે કઈ જોઈતું નથી. એવા એવા ઇનિશિયેટિવ મૂડમાં આવે છે એ જે એકદમ, અને એ રીતે આગળ વધે છે. કારણ કે બધાને ઓળખાણ તો હોતી નથી, ભલે કૃપાળુદેવને સમીપમાં અનેક જીવો આવ્યા, 25-50 ઓળખના જે કોઈ આવ્યા હોય, એ બધા થોડા ઓળખે છે. ઓળખનાર તો કોઈ આંગળીને ભેઢે ગણે એવા 1-2-4 નીકળે, બધા નથી ઓળખતા આવતા, પણ માને બધા એમને, નાની પુરુષ તરીકે માને, એમનો ઉપદેશ શ્રવણ કરે, એ બધો પ્રકાર બને. ઓળખાણ કાંઈ બધાને નથી હોતી, ભક્તિ કરે તો પણ ઓગ સંજ્ઞા કરે. એ તો મંદિરમાં બધા ભગવાનને ભગવાન જ માને, સમોસરણમાં ભગવાનને બધા ભગવાન જ માને, માને માટે ઓળખે છે એવું કાંઈ નથી. ગુરુદેવ તો સ્પષ્ટ કહેતા, મોટી સેંકડોની સભા હોય તો કે ઘણા ભેગા થાય છે બેટા, એટલે બધા ઓળખે છે એવું કાંઈ નથી કે. એ તો એ જાતનું પુણ્ય લઈને આવ્યા છે, નહીતર કોઈ ભેગા ન થાય. અરે ભેગા ન થાય હું શું હરાવડ કરીને કાઢી મૂકે? કાંઈ થઈ જાય તમે, તમારું અમારે કામ નથી. પુણ્યયોગ હોય તો બધા જી 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 સાહેબ જી સાહેબ કરે, એ તો પુણ્યયોગનો સવાલ છે. એ તો સ્પષ્ટ ખુલ્લું કહેતા બધાની વચ્ચે, બધા બેઠા હોય ને એમ કે જાજા ભેગા થાય છે માટે બધા ઓળખે છે એવું કાંઈ નથી કે. એ તો એ જાતનું પુણ્ય લઈને આવ્યા છે એટલે બધા ભેગા થાય છે કે. એમને તો કાંઈ પડી તો નથી, સ્પષ્ટ બોલતા. જો ભાવના હોય તો એને પોતાના પરિણામોનું ગોપ્યા વગર નિવેદન કરવું જોઈએ. જો ગોપ્ય તો એ ભાવના બરાબર નથી એમ છે, અને એ સત્પુરુષને છેતરે છે. કેમ કે કેટલીક વાત ગુપ્ત રાખે છે અને કેટલીક વાત કહે છે, અને પછી આકાંક્ષા રાખે છે કે મને આ મારું આત્મકલ્યાણ થાય એવું કંઈક કરો, એવું કંઈક કહો. ક્યાંથી થાય? આપણે ડોક્ટર પાસે જઈએ અને દર્દ પૂરું ન બતાવીએ, લ્યો દર્દ હંતાડીએ, તો ડોક્ટર દવા કેવી રીતે આપે એ કહો, અને એ દર્દી હાજો કેવી રીતે થાય એ કહો. બને જ નહીં ને, સીધી સમજી શકાય એવી વાત છે. એ તો આ વાત પર વારંવાર તમારે તથા તમારા સમાગમને ઈચ્છતા હોય તે મુમુક્ષુએ લક્ષ્ય કર્તવ્ય છે. આ વાત પર ધ્યાન દેવું એમ કે છે. આ વાત જે કરી છે એ ખાસ તમારા માટે કરી છે, તમારે ધ્યાન દેવું, અને તમારા સમાગમને ઈચ્છતા હોય એ મુમુક્ષુએ પણ ધ્યાન દેવું. કેમ કે એમના સંગમાં પણ કેટલાક મુમુક્ષુ આવતા હશે. જ્ઞાની પુરુષની નજીક હોય તો એનો સંગ કરવાવાળા પણ બીજા મુમુક્ષુ હોય, એમ તારસીભાઈનો પણ સંગ કરવાવાળા મુમુક્ષુ હશે, એટલે એના માટે પણ એમણે ધ્યાન દોર્યું છે. તારસીભાઈ માટે પણ ધ્યાન દોર્યું છે, અને એમનો સત્સંગ કરનારા મુમુક્ષુઓનો પણ ધ્યાન એમણે દોર્યું છે. કઠણ વાત છે માટે ન બને, સંસારમાં સાંગોપાંગ ન્યાય નીતિ સાચવવી એ વાત ઘણી કઠણ છે, માટે ન બની શકે એવું નથી. કઠણ હોય એટલે ન બને એમ નથી, કઠણ હોય તો કઠણ, પણ બને એવી તો છે જ એમ કે છે. શું માટે ન બને? એ કલ્પના, એ કલ્પના છે, વાસ્તવિકતા નથી એમ કે છે. એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે, એવી કલ્પના કરવા જેવી નથી, અમે એમાં માનતા નથી. ઝૂરણામાં આવ્યા પછીનો ત્યાગ વૈરાગ્ય, એના કરતા આ વૈરાગ્ય જરા આગળના તબક્કાનો છે. કેમ કે આ તો પૂર્ણ શુદ્ધિના લક્ષ્ય પ્રગટેલો વૈરાગ્ય છે, એટલે ઉપરની ભૂમિકામાં આવેલો. ઝૂરણાનું પહેલું સ્ટેજ અને પૂર્ણતાના લક્ષ્યનું ત્યાર પછીનું ઉપરનું સ્ટેજ છે, એટલે પછી જે વૈરાગ્ય આવે છે, દરેક તબક્કે વૈરાગ્ય વધે છે. ઝૂરણા વખતે પણ વૈરાગ્ય શરૂ થાય છે, પૂર્ણતાના લક્ષ્ય પણ વૈરાગ્ય શરૂ થાય છે. પૂર્ણતાના લક્ષ્ય પૂર્વક જે આત્મ સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર થાય છે ત્યારે પણ વૈરાગ્ય વધે છે. પછી એ ભાવનાને વશ જે પોતાના પરિણામોનું નિષ્પક્ષ અવલોકન થાય છે એમાં પણ વૈરાગ્ય વધે છે. એ અવલોકનથી વિજ્ઞાનનું સ્ટેજ આવે ત્યારે પણ વૈરાગ્ય વધે છે. પછી વિજ્ઞાન કરતા ભાવભાષણ થાય તો એમાં પણ વૈરાગ્ય વધે છે. ભાવભાષણ પછી પાછું જે વિજ્ઞાનનું સ્ટેજ ચાલુ રહે છે એમાં પણ વૈરાગ્ય વધે છે, અને ફળ સ્વરૂપે અનુભૂતિ થાય એમાં પણ વૈરાગ્ય વધે છે. એ અનુભૂતિથી આગળ વધીને પંચમ ગુણ સ્થાનમાં વૈરાગ્ય વધે છે, એમાંથી આગળ વધે તો મુનિ દશામાં વૈરાગ્ય વધે છે. એમ વૈરાગ્યનો ક્રમ છે, ચડતો 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 એવો વૈરાગ્યનો ક્રમ છે, ઉદાસીનતાનો ક્રમ છે. એટલે કહ્યું ને, નિરંતર ઉદાસીનતાનો ક્રમ છે. એવું ભક્તિની સાથે એનું કોઓર્ડિનેશન થયું ગણાય, નહીંતર કોઓર્ડિનેશન નથી, એ આચરણનો અધિકાર થઈ ગયો. ઉદાસીનતા છે, ઉદાસીનતાને ભક્તિ બે ભેગી થાય એટલે જ્ઞાનની નિર્મળતા થાય, એ ત્રણેયનું કોઓર્ડિનેશન થાય. પછી દેખાવમાં કોઈને ભક્તિ વધારે દેખાય, કોઈને જ્ઞાન વધારે દેખાય, કોઈને આચરણ વધારે દેખાય, પણ યથાર્થ હોય તો ત્રણે સાથે જ હોય, આ નિયમબદ્ધ છે. ત્યાંથી શરૂઆત થાય, એ પહેલા શરૂઆત ન થાય, સિદ્ધિ શરૂઆત ન થાય. કેમ કે પૂર્વ સંચિત જે મલિનતા છે એનું ધોવાણ કેવી રીતે થાય? અને જે જે જ્ઞાનીઓ થયા એ બધા આવ્યા વેદનામાં, એ શું બતાવે છે? જે સફળ થયા જ્ઞાન દશામાં આવ્યા એ પહેલા વેદનામાં આવેલા છે, એ શું બતાવે છે? કે એક વસ્તુ સ્થિતિને એ બતાવે છે કે એ ક્રમમાં એ વસ્તુ રહેલી છે. હા, એ રાગ આ તો આત્મામાં સ્થાપવાની વાત છે, એટલે આખો અભિપ્રાય બદલાઈ જવો જોઈએ. અભિપ્રાય ન બદલાય, અભિપ્રાય બદલાયા વિના કોઈ માણસ વ્યવહાર ન્યાય નીતિ પાળે છે એ ટેમ્પરરી છે. જોકે મોટી વાત શું છે આની અંદર વિચારવા જેવી, કે જે જીવ પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય માનતો નથી, પૂર્ણ શુદ્ધિ એટલે પૂરેપૂરું આત્મકલ્યાણ થયું કે ન થયું, પૂર્ણ શુદ્ધિ થઈ એટલે પૂરેપૂરું આત્મકલ્યાણ થયું, હવે જેને પૂરેપૂરું આત્મકલ્યાણ કરવા માટેનો જો અભિપ્રાય અથવા પ્રમાણિકતા નથી, એની વ્યવહાર પ્રમાણિકતામાં વિશ્વાસ કેવી રીતે મૂકી શકાય? જો તમે તમારા પોતાના આત્મકલ્યાણ માટે પ્રમાણિક નથી તો તમે તમારા બીજા વ્યવહાર માટે પ્રમાણિક છો, એ વાત કેટલું વિશ્વસનીય છે? હાઉ ફાર ટ્રસ્ટ વર્ધે? નહીં, મૂકી શકાય જ નહીં. ક્યાંક તો ગડબડ કરી જશે, કેમ કે એને પોતાના આત્મકલ્યાણ માટે જ પ્રમાણિકતા નથી. તો ઓલી વાત તો આત્મકલ્યાણથી તો કોઈ આગળ નહીં નથી. એટલે એની સાથે જોડાયેલી એ વાત છે. બીજી રીતે કહીએ તો કૃપાળુદેવે આ જે સિદ્ધાંત અહીંયા સ્થાપિત કર્યો એ આત્મકલ્યાણ કરનારા જીવના અભિપ્રાય સાથે આ વાત જોડાયેલી છે. એટલે દાર્શીભાઈ કે બીજા કોઈ મુમુક્ષુમાં જ્યારે એમણે આ પ્રકારની કોઈ ક્ષતિનો ખ્યાલ આવ્યો હોય શું, તો એમણે ધ્યાન દોર્યું છે કે જો તમારે આત્મકલ્યાણના રસ્તે ચાલવું હોય તો આ વાત સાથે સાથે હોવી જરૂરી છે. જો આ વાત ન હોય તો આત્મકલ્યાણ કેવી રીતે થશે? તમે લક્ષ આપો, તમે ધ્યાન દો આ વાત ઉપર, આ વાત ઉપર હું તમારું ધ્યાન દોરું છું, લક્ષ દોરું છું, એમ કેમ? રાગ આધારિત હોય છે, રાગ આધારિત હોય છે. બસ એ તો અનેક પ્રકારે હવે ત્યાગ વૈરાગ્ય ઉદાસીનતા આવે છે, અનેક પ્રકારે આવે છે. માણસો દ્રવલિંગી મુનિ છે તો શું થયો, એમાં ખામી શું છે? યથાર્થતાની જ ખામી છે ને બીજું શું છે? નિરતિચાર પંચમહાવ્રત પાળે છે, પંચમહાવ્રતને 28 એ 28 મૂળગુણ નિરતિચાર પાળે, ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે છે. બીજી રીતે કહીએ તો મનુષ્ય પર્યાયનું તે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળે છે. એટલો શુદ્ધ વ્યવહાર કોઈનો ન હોય. શું દ્રવલિંગીનું બાહ્ય ચારિત્ર છે શુદ્ધ છે, નિરતિચાર એટલે શુદ્ધ, અતિચાર દોષ વિનાનો, એટલો શુદ્ધ વ્યવહાર કોઈનો નથી. અને શુદ્ધ વ્યવહાર છે એનો, છતાં કાંઈ કામ ન આવે, એનું કોઈ મૂલ્ય નથી. પરમાર્થના દ્રષ્ટિકોણમાં, પરમાર્થના પ્રકરણમાં એનું કોઈ મૂલ્ય નથી. જે કાંઈ હોવું જોઈએ, ભલે થોડું હોય તો થોડું, પણ યથાર્થ હોવું જોઈએ. ઘણું હોય પણ યથાર્થ હોય તો તે નકામું છે. થોડું પણ યથાર્થ જોઈએ મુમુક્ષુની ભૂમિકામાં, જ્ઞાનીમાં સમ્યકપણું છે, જ્ઞાન દશામાં સમ્યકપણું છે, મુમુક્ષુની ભૂમિકામાં યથાર્થપણું છે. એને લક્ષ બાંધવા માટે એને વેદનામાં આવવું જોઈએ, વેદનાપૂર્વક નિરસપણું આવેલું હોવું જોઈએ એમ કે. એટલા માટે 195માં પત્ર લખ્યો છે એમણે. 195માં આપણે ફરીને ધ્યાન દઈએ. ઉપરના વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ જુર્યા વિના, કોઈને માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. અત્યારે પૂર્વે કોઈને થયું નથી અને ભવિષ્યકાળે પણ કોઈને થશે નહીં. અમે તો એમ જાણ્યું છે. કેટલું વજન માટે તમારે સઘળાએ, કોઈને બાદ નથી રાખ્યા, તમારે સઘળાએ એ જ શોધવાનું છે કે એવી ઝૂરણામાં વેદનામાં ક્યારે અવાય. ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. પછી તમને શું જ આવશે કે હવે શું કરાય ને શું ન કરાય, શું જાણવું ને શું ન જાણવું, એ પહેલાં કાંઈ કોઈ વાત બરાબર નથી એમ કહેવું છું. એટલું વજન આપ્યું છે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને બધા વિકલ્પો મૂકી દઈને આ એક વિકલ્પ ફરી ફરીને સ્મરણ કરવો આવશ્યક છે. આ મથાળું બાંધ્યું છે. એટલે જો ચાલવું તો જ્ઞાનીના માર્ગે ચાલવું, જ્ઞાનીની આજ્ઞાએ ચાલવું, નહીતર ચાલવું બધું ઉતાવળી ચાર ફેરા વધારે ફરે એના જેવું થશે. બીજી રીતે ચાલવા જશે પરિશ્રમ વધશે, બીજું કઈ નહીં થાય. આ શું કહેવાય.